मातृवाणी ग्रंथ चार तारीख 21 डिसेम्बर 1950 ने दिवसे श्री माताजी प्रेयर्स एंड मेडिटेशन्स मानी तारीख 10 नवेम्बर 1914 नी प्रार्थना नु वांचन करे छे। हे शांत अने स्थिर चेतना शाश्वतीनी स्विंग्स। स्विंग्स एक ग्रीसनी कथाओमां आवती एक राक्षसी छे। तेनुं माथुं स्त्रीनुं अने शरीर सिंहणनुं छे। ए थिब्स नगरनी बहार एक खड़क उपर बैठेली रहती अने त्यां थईने पसार थनारने एक कोयडो पूछती अने जे तेना कोयडानो जवाब ना आपी शके तेने मारी नाखती। ईडी पसे तेना कोयडानो जवाब आप्यो એટલે પછી તેણે ખડક પરથી પડતું મૂકીને મૃત્યુ પામી। આ પરથી કોઈ પણ અગમ્ય વ્યક્તિને સ્ફિંક્સ કહેવામાં આવે છે। માતાજી આ વાત કરતાં આગળ જણાવે છે કે આ સ્થિર ચેતના તે સ્વપ્નોની જનેતા છે, એ શાશ્વતીની સ્ફિંક્સ છે અને જગત તે એક ઉકેલવાનો કોયડો હોય તેમ તેની સીમાઓ ઉપર નજર માંડીને બેઠેલી છે। આ કોયડો એટલે આપણા જીવનનો પ્રશ્ન, વિશ્વનું અસ્તિત્વ શા માટે છે એ પ્રશ્ન, અને આપણા જીવનનો પ્રશ્ન તે પ્રભુનો સાક્ષાત્કાર કરવો એ છે। આપણે ફરી એકવાર પ્રભુ વિશે સભાન બનવાનું છે અને આ પ્રભુ પોતે વિશ્વ છે, જીવનનું મૂળ ઉદ્ભવ સ્થાન, જીવનનું કારણ અને લક્ષ્ય તેઓ જ છે। જે લોકોને શાશ્વતીની સ્ફિંક્સ પાસેનું રહસ્ય મળી આવે છે તેઓ સક્રિય અને સર્જક શક્તિરૂપ બની રહે છે। કોઈ પણ રાગ દ્વેષ વિના પસંદ કરવું, કોઈ પણ ઈચ્છા વિના વસ્તુઓ આચરવી એ તો એક ઘણી મોટી મુશ્કેલ વસ્તુ છે, અને આપણે જે સાચી ચેતનાનો વિકાસ સાધવાનો છે અને જે આત્મસંયમ સિદ્ધ કરવાનો છે તેના છેક પાયામાં તે રહેલી છે। આ રીતે જોતાં પસંદ કરવું એટલે કે સત્યનું દર્શન મેળવવું અને તેને સાકાર કરવું એમ અર્થ થાય છે। આવી રીતે કોઈ પણ વસ્તુ, વ્યક્તિ કે પરિસ્થિતિ પ્રત્યે કશી પણ આસક્તિ વિના પસંદ કરવી એ સામાન્ય માણસ માટે સ્વાભાવિક રીતે જ અત્યંત મુશ્કેલ વસ્તુ બની રહે છે। છતાં આપણે એ વસ્તુ શીખવાની જ છે। આપણે કશા પણ રાગ દ્વેષ વિના હરેક રીતના આકર્ષણ તથા ભાવબંધનમાંથી મુક્ત રહીને આપણને દોરી રહેલા સત્ય ઉપર જ કેવળ આધાર રાખીને કેવી રીતે કાર્ય કરવું એ શીખવાનું છે, અને એકવાર તમે સત્યને અનુસરીને જે કાર્ય કરવાનું હોય તે પસંદ કરી લો તે પછી તેને કશી પણ ઈચ્છા વિના તમારે પાર પાડવાનું છે। તમે જો તમારું પોતાનું ઊંડું નિરીક્ષણ કરશો તો તમને દેખાઈ આવશે કે તમે કામ કરવા માંડો છો ત્યારે પ્રથમ તો તમારે તે માટેની પ્રેરણાની જરૂર રહે છે। કોઈક વસ્તુ તમને ધક્કો આપે તેની જરૂર રહે છે। સામાન્ય માણસમાં આ પ્રેરણા સામાન્ય રીતે ઈચ્છારૂપે કામ કરતી હોય છે, તો તમારે આ ઈચ્છાને બદલે સત્ય વિશેનું એક સ્પષ્ટ, ચોક્કસ અને સતત ટકી રહેતું દર્શન મેળવી લેવાનું રહે છે। આ વસ્તુને કેટલાક લોકો પ્રભુનો અવાજ કહે છે અથવા તો પ્રભુનો સંકલ્પ કહે છે, પણ આ શબ્દોનો સાચો અર્થ હવે રહ્યો નથી એટલે હું સત્ય શબ્દ વાપરવો વધુ પસંદ કરું છું। જો કે આ શબ્દ એક ઘણી મર્યાદિત વસ્તુને રજૂ કરે છે। આખા વિશ્વના મૂળ રૂપ અને લક્ષ્ય રૂપ એવું જે મૂળ તત્વ છે અને આપણે જેને કોઈ નામ આપી શકતા નથી તેને માત્ર તત્ કહીને જ કામ ચલાવીએ છીએ। એ પરમ તત્વનું સત્ય શબ્દમાં એક ઘણું જ મર્યાદિત પાસું રજૂ થાય છે. વળી આ અંગે હું પ્રભુ શબ્દ જાણી જોઈને વાપરતી નથી, કારણ કે ધર્મોએ પ્રભુ શબ્દને જે રીતે વાપર્યો છે તે મુજબ તો પ્રભુ તે પોતાની સૃષ્ટિથી એક ભિન્ન અને બહાર રહેલી એવી સર્વસમર્થ વ્યક્તિ બની રહે છે, અને એ બરાબર નથી. છતાં સ્થૂલ ભૂમિકા ઉપર આવો ભેદ તો દેખીતી રીતે રહેલો જ છે, કેમ કે આપણે હજી અત્યારે જે કાંઈ છીએ તે રૂપે આપણે રહેવા માંગતા નથી, અને આપણે જે કંઈ બનવાની ઈચ્છા રાખીએ છીએ તે પ્રભુ છે. બાળક માતાજીને પ્રશ્ન પૂછે છે કે પ્રભુનો સંકલ્પ શું છે તે કેવી રીતે જણાય. શ્રી માતાજી એ પ્રશ્નનો ઉત્તર આપતા જણાવે છે કે તે તમારે જાણવાનો હોતો નથી, અનુભવવાનો હોય છે, અને એને અનુભવવા માટે તમારે ખૂબ જ તીવ્ર રીતે ખૂબ જ સાચા હૃદયથી સંકલ્પ કરવો જોઈએ, અને તેમ થયા પછી બધો અંતરાય ચાલી જશે. જ્યાં સુધી તમારામાં પસંદગીનું કોઈક તત્વ રહેતું હોય છે, ઈચ્છા આકર્ષણ ભાવબંધન રહેતા હોય છે, ત્યાં સુધી એ બધા તમારા આગળથી સત્યને ઢાંકી રાખે છે. એટલે તમારે સૌથી પ્રથમ તો તમારી ચેતનાની આ બધી ક્રિયાઓ પર કાબૂ મેળવવાનો, તેમને વાળવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને જે ક્રિયાઓ બદલાઈ શકે તેવી ન હોય તેમને નિર્મૂળ કરી નાખવાનો પ્રયત્ન કરવો જોઈએ, અને આખરે આ ક્રિયાઓ સત્યની એક સંપૂર્ણ અને સ્થાયી અભિવ્યક્તિ બની રહેશે. અને એમાં તમે કેવળ સંકલ્પ કરો એટલું પણ પૂરતું નથી, કેમ કે ઘણી વખત તો આપણે સંકલ્પ કરવાનું પણ ભૂલી જઈએ છીએ. એટલે પછી તમારામાં એક અભિપ્સા હોવી જોઈએ, અને એક અખંડ અગ્નિની માફક સતત જલતી રહેવી જોઈએ, અને જ્યારે જ્યારે તમારામાં ઈચ્છા ઊભી થાય, રાગ દ્વેષ ઊભા થાય, આકર્ષણ જન્મે, ત્યારે ત્યારે તમારે તેમને એ અગ્નિમાં નાખી દેવા જોઈએ. આ વસ્તુ તમે જો સતત આગ્રહપૂર્વક કરતા રહેશો તો પછી તમને જણાશે કે તમારી સામાન્ય ચેતનામાં પણ સાચી ચેતનાનો એક નાનકડો ઝબકારો જન્મ લઈ રહ્યો છે. પ્રથમ તો એ ઝબકારો સાવ અસ્પષ્ટ હશે. ઈચ્છાઓ અને રાગ દ્વેષો તથા આકર્ષણો અને ભાવબંધનોના કોલાહલની પાછળ ખૂબ દૂર દૂર રહેલો દેખાશે. પણ તમારે આ બધાની પાછળ ચાલ્યા જવું જોઈશે, અને ત્યાં તમને આ સાચી ચેતનાના દર્શન થશે, અને તમે જોશો કે એક ખૂબ જ શાંત સ્વસ્થ અને લગભગ નીરવ જેવી ચેતના હોય છે. જે લોકો સાચી ચેતનાના સંકલ્પમાં રહેતા હોય છે તેમને એકી સાથે સર્વ રીતની શક્યતાઓ દેખાઈ આવે છે, અને જો જરૂર હોય તો તેઓ અતિશય પ્રતિકૂળ હોય તેવી શક્યતાને પણ પસંદ કરી લે છે. પરંતુ એ સ્થિતિમાં પહોંચવા માટે તમારે ખૂબ ખૂબ માર્ગ કાપવાનો રહે છે. બાળક પૂછે છે કે આપણા રાગ દ્વેષોને આપણે નિષ્ક્રિય કરી દેવા જોઈએ કે ભૂલી જવા જોઈએ. શ્રી માતાજી કહે છે, તમારે એમને રાખવાના જ નથી. મન જ્યારે નીરવ થઈ જાય છે, એ જ્યારે ચુકાદા આપવાનું બંધ કરી દે છે, પોતાના કહેવાતા જ્ઞાનને લઈને તે આગળ ધસી આવતું નથી, ત્યારે પછી તમારામાં જીવનનો પ્રશ્ન ઉકેલવાની શક્તિ આવવા લાગે છે. તમારે કોઈ પણ વસ્તુ વિશે નિર્ણય બાંધવો ન જોઈએ, કેમ કે મન એ તો માત્ર કર્મ માટેનું કરણ છે, એ કંઈ સાચી રીતની જ્ઞાન પ્રાપ્તિ માટેનું કરણ નથી. સાચું જ્ઞાન તો બીજે ક્યાંકથી આવતું હોય છે. એટલે જો તમે નિર્ણયો બાંધવાનું બંધ કરશો તો સત્યનું તમને વધુ ને વધુ ચોક્કસ જ્ઞાન થવા લાગશે, અને જગતના દુઃખનો 9 દશાંશ ભાગ અદૃશ્ય થઈ જશે. મન જો એટલી વસ્તુ પણ સ્વીકારી શકે કે પોતે કંઈ જાણતું નથી, તો જગતમાં જે મહાન ગોટાળો ચાલી રહ્યો છે તેમાંથી મોટો ભાગ શાંત થઈ જશે. આ પછી થોટ્સ એન્ડ ગ્લિમ્પસીસમાં આવેલા ફકરા વિશે પ્રશ્ન પૂછવામાં આવ્યો. આપણે જ્યારે મોજ માણવાની સ્થિતિ પર ચાલ્યા જઈશું ત્યારે આપણને પરમાનંદ મળશે. ઈચ્છા એ મદદગાર હતી, ઈચ્છા એ અંતરાય છે. શ્રી માતાજી તેમાં તરત ઉમેર્યું, તમે જે અવસ્થામાં હો તે મુજબ. હું અહીં જે લોકો પોતાના સાચા સત્ય વિશે સાચો સાચ સભાન બનવા માંગતા હોય છે અને એ સત્ય તેમને પોતાના જીવનમાં પ્રગટ કરવું હોય છે તેવા લોકોની જ વાત કરું છું. હું ધારું કે જે લોકો અહીં છે એ બધાની સ્થિતિ આવી જ છે. હું શિક્ષકોને કહું છું કે તેમણે વધુ ને વધુ પ્રમાણમાં સત્યને અનુસરતા રહીને શીખવવું જોઈએ. આપણે અહીં જે શાળા રાખી છે તે એટલા માટે છે કે જગતમાં જે લાખો નિશાળો ચાલી રહી છે તેના કરતાં આપણે એક જુદી જ જાતની શાળા કરવા માંગીએ છીએ. એ શાળામાં બાળકોને સામાન્ય જીવન અને દિવ્ય જીવન, સત્યનું જીવન, એ બે વચ્ચેનો ભેદ સમજવાની તક મળવી જોઈએ. વસ્તુઓને જુદી રીતે જોવાની તક મળવી જોઈએ. અહીં સામાન્ય જીવનની કેવળ પુનરાવૃત્તિ કરવાની ઈચ્છા રાખવી એનો કંઈ જ અર્થ નથી. અહીંના શિક્ષકોનું કાર્ય તો એ છે કે આપણા બાળકોની આંખો એ વસ્તુ પ્રત્યે ખોલી આપવી જે તેમને જગતમાં બીજે ક્યાંય પણ મળી શકે તેમ નથી. December 23, 1950. શ્રી માતાજી પોતે બુલેટિનમાં લખેલો પત્ર એકાગ્રતા અને વિક્ષેપતા વાંચી રહ્યા છે. કોઈ પ્રશ્નનો ઉકેલ કરવો હોય, કોઈ પાઠ શીખવો હોય તો તે માટે ખૂબ ખૂબ એકાગ્રતા અને ધ્યાન આપવાની જરૂર રહે છે. આ વાત તો બધા જ જાણે છે, બૌદ્ધિક રીતનું જ્ઞાન અને એકાગ્રતા. પણ એકાગ્રતા એ માત્ર બૌદ્ધિક વસ્તુ જ નથી હોતી, એ સ્વરૂપની સર્વ પ્રવૃત્તિઓમાં હોઈ શકે છે, જેમાં શરીરની પ્રવૃત્તિઓ પણ આવી જાય. તમારા જ્ઞાન તંતુઓની એકાગ્રતા એવી હોવી જોઈએ કે એને લીધે તમે જે કંઈ કરતા હો તેના ઉપર તમે સંપૂર્ણપણે એકાગ્ર બની શકો અને તમારી એકાગ્રતાની તીવ્રતાને લીધે તમે બાહ્યમાંથી આવતી પ્રેરણાને તરત જ જવાબ આપવામાં સફળ થઈ શકો. આવી એકાગ્રતામાં પહોંચવા માટે આપણે શક્તિઓ ઉપર એક સભાન એવો કાબુ મેળવવો જોઈએ. શ્રી માતાજી કહે છે કે તો કહો, તમારી પાસે જે શક્તિઓ આવે છે અને જે શક્તિઓ તમે ખર્ચો છો તે વિશે તમે સભાન છો ખરા? તમે જે શક્તિ ખર્ચતા હો છો એ વિશે તમે થોડા ઘણા સભાન હો છો? ખાસ કરીને જ્યારે તમે વધારે પડતી શક્તિ ખર્ચી નાખતા હો છો ત્યારે. આપણે અહીં શક્તિઓને ઝીલવી અને ખર્ચવી એ બે ક્રિયાઓની વચ્ચે જે સતત આપલે થતી રહે છે તે વિશે વાત કરી રહ્યા છીએ. નાના બાળકો બુદ્ધિની ઉંમરે પહોંચે છે તે પહેલાં કશોય વિચાર કર્યા વિના ખૂબ ખૂબ શક્તિ મેળવતા રહે છે અને મોકળા ભાવે ખર્ચતા પણ રહે છે. તેટલા માટે જ તેઓ કલાકો સુધી થાક્યા વિના રમી શકે છે. પણ તમારામાં જેમ જેમ વિચાર શક્તિ વધતી જાય છે તેમ તેમ તમે તમારી શક્તિઓનું માપ કાઢવા લાગો છો અને ગણતરી કરવા લાગો છો. સામાન્ય રીતે આમ કરવું નકામું છે, કેમ કે તમને શક્તિઓ કેવી રીતે મેળવવી તે પ્રક્રિયાનું જ્ઞાન જો ના હોય તો પછી તમે શક્તિઓને અંદર સ્થિર રૂંધી નાખવાને બદલે તમને જે કંઈ મળતું હોય તેને છૂટે હાથે વાપરતા રહો એ વધારે સારું છે. પ્રથમ તો તમારે શક્તિઓને ઝીલવા વિશે, એ તમારા સ્વરૂપમાં પસાર થાય છે એ વિશે તથા તેમને ખર્ચવા વિશે સભાન બનવું જોઈશે. એ પછી તમારામાં એક ઉર્ધ્વ પ્રકારની સહજ વૃત્તિ આવવી જોઈએ અને એ સહજ વૃત્તિ વધુમાં વધુ અનુકૂળ શક્તિઓ ક્યાંથી આવે છે તે વાત તમને જણાવે છે. એ થયા પછી વિચાર દ્વારા કે શાંતિ દ્વારા કે બીજી કોઈ પ્રક્રિયા વડે, એવી પ્રક્રિયાઓ ઘણી છે, તમારે એ શક્તિઓ સાથે તમારી જાતનો સંબંધ જોડવો જોઈએ. તમારે કઈ શક્તિ જોઈએ છે, એ ક્યાંથી આવે છે તથા એ શાની બનેલી છે એ તમારે જાણવું જોઈએ. તે પછી તમે જે શક્તિ મેળવેલી હોય છે તેના ઉપર કાબૂ મેળવવો જોઈએ. 90% લોકો પોતામાં પૂરતી શક્તિ લેતા નથી અથવા તો વધુ પડતી લે છે અને પોતે જે લીધેલી હોય છે તેને પચાવતા નથી હોતા. એમને જોઈએ એટલી શક્તિ મળી જાય કે તરત જ તેઓ તેને બહાર ફેંકી દે છે. આમ તેમ હરવા ફરવામાં, વાતો કરવામાં, બૂમો પાડવામાં અને એવી એવી બીજી રીતે જે શક્તિ આવતી હોય છે તેને કેવી રીતે તમારામાં ટકાવી રાખવી એ પૂરી તમારે જાણવું જોઈએ. અને એને તમારે જે પ્રવૃત્તિ કરવાની હોય તેના ઉપર પૂરેપૂરી એકાગ્ર કરવી જોઈએ, બીજી કોઈ વસ્તુઓ પર નહીં. જો તમે આમ કરશો તો પછી તમારે તમારી ઈચ્છા શક્તિઓનો ઉપયોગ કરવાની જરૂર જ નહીં પડે. તમારી પાસે જે કાંઈ શક્તિઓ આવી હોય તેમને તમારે માત્ર એકત્ર કરી રહેવાની રહે છે અને તમે જે કંઈ કરવા માગતા હો તેના ઉપર વધુમાં વધુ ધ્યાનપૂર્વક એકાગ્રતા કરીને એ શક્તિઓનો સભાન રીતે ઉપયોગ કરવાનો રહે છે. અને તમે જે કંઈ કરવાનો સંકલ્પ સેવો, તમારા સ્વરૂપનો ઉર્ધ્વ ભાગ જે કંઈ કરવાનો સંકલ્પ સેવતો હોય તેનું તમારે સાચું મૂલ્યાંકન આંકતા શીખવાનું રહે છે. કેમ કે તમને જે વસ્તુ કરવાની ઈચ્છા થાય તે કરવી એ કાંઈ મુશ્કેલ હોતું નથી. બાળક પૂછે છે, એકાગ્રતા એ શું છે? ત્યારે શ્રી માતાજી જવાબ આપે છે, એમાં તમે તમારી ચેતનાના વેર વિખેર થઈ પડેલા બધા તંતુઓને કેવળ એક જ બિંદુ ઉપર, માત્ર એક જ વિચાર ઉપર પાછા લઈ આવો છો. જે લોકો સંપૂર્ણ રીતે ધ્યાન સિદ્ધ કરી શકતા હોય છે તેઓ પોતે જે કાંઈ પણ હાથમાં લે છે તેમાં સફળ થાય છે. એ લોકો હંમેશા પ્રગતિ કરતા હોય છે. આવી એકાગ્રતા સ્નાયુઓની માફક ખીલવી શકાય છે. આમાં તમે જુદી જુદી સાધનાઓનો, તાલીમની જુદી જુદી પદ્ધતિઓનો આશ્રય લઈ શકો છો. આજે તો એ વાત જાણીતી છે કે અત્યંત માંદલો માણસ પણ તાલીમ દ્વારા બીજા માણસો જેવો જ બળવાન બની શકે છે. તમારી સંકલ્પ શક્તિ એવી ન હોવી જોઈએ કે તે મીણબત્તીની માફક હોલવાઈ જાય. સંકલ્પ શક્તિ અને એકાગ્રતા કેળવવાના રહે છે. એમાં માત્ર પદ્ધતિસરનો નિયમિત વ્યાયામ કરવાનો જ પ્રશ્ન રહે છે. તમે જો એ માટે સંકલ્પ કરો તો તમે એમ કરી શકો છો. પણ આનો તે વળી શો ઉપયોગ, એવો વિચાર તમારામાં આવે અને તમારી સંકલ્પ શક્તિને દુર્બળ કરી નાખે એવું તમારે ન થવા દેવું જોઈએ. માણસનું ચરિત્ર તેના જન્મથી જ બંધાઈ ચૂકેલું હોય છે અને એને કોઈ પણ વસ્તુ બદલી શકતી નથી, એવો વિચાર સેવવો એ તો કેવળ મૂર્ખતા છે. December 25, 1950 એક સાધક બાળકને સમજાવે છે કે વર્ષનો જે ટૂંકામાં ટૂંકો દિવસ હોય છે ત્યારે સૂર્ય દક્ષિણ બાજુએ વધુમાં વધુ ઢળી ગયેલો હોય છે. 11 ડિસેમ્બરની આસપાસ એ પછી સૂર્ય પાછો ઉત્તર તરફ ચડવા લાગે છે. આ ઉપરથી શ્રી માતાજી વિવરણ કરે છે અને કહે છે, આટલા માટે જ 25 ડિસેમ્બરનો દિવસ જીસસ ક્રાઇસ્ટના પહેલાં પણ ઘણા લાંબા વખતથી પ્રકાશના દિવસ તરીકે ઉજવાતો હતો. ખ્રિસ્તી ધર્મ આવ્યો તે પહેલાં ઘણા વખતથી આ ઉત્સવ પ્રચારમાં હતો. એનો આરંભ ઇજિપ્તમાં થયો હતો અને એ પણ ઘણે ભાગે બનવા જોગ છે કે ક્રાઇસ્ટનો જન્મદિવસ આ દિવસે પ્રકાશનું જ્યારે પુનરાગમન થવા લાગે છે તે જ દિવસે ગોઠવવામાં આવ્યો હશે. આ પછી શ્રી માતાજી ઓગસ્ટ 1949ના બુલેટિનમાં પોતે પ્રસિદ્ધ કરેલો લેખ અખૂટ શક્તિ વાંચે છે. બાળક માતાજીને પૂછી રહ્યો છે કે માણસની માનસિક પ્રવૃત્તિઓ વધતી જાય છે તેમ તેમ તેનામાં પોતાની શક્તિઓને તાજી કરવાની શક્તિ તેટલા પ્રમાણમાં ઓછી થતી જાય છે. એમ કેમ બનતું હશે? શ્રી માતાજી એનો ઉત્તર આપતા સમજાવે છે કે પુખ્ત વયના માણસોમાં એવું બને છે કે શક્તિઓનો વિનિમય કરવાની સહજ રીતે બનતી રહેતી ક્રિયા મનની ક્રિયાને લીધે ક્ષીણ થવા લાગે છે. 14 વર્ષની ઉંમર લગી બાળક થોડો એક અપવાદોને બાદ કરતા એક નાનકડું પ્રાણી જ હોય છે. પ્રાણીની પેઠે તે પોતાની એની એ ક્રિયાઓ કરતું રહે છે અને બીજા સાથે આપલે કરતું રહે છે અને એ રીતે તે આપોઆપ જ પોતાની શક્તિઓને તાજી કરી લે છે. પરંતુ મન માણસમાં એક અસમતુલા લઈને આવે છે. પેલી સહજ રીતે થતી રહેતી ક્રિયાને બદલે માણસમાં હવે બીજી વસ્તુ કામ કરવા લાગે છે. માણસમાં હવે જિજ્ઞાસા જાગે છે. તે બધું નિયમપૂર્વક કરવા માંગે છે, તે નિર્ણય લેવા માંગે છે, વગેરે વગેરે. અને તેથી જો પોતાની શક્તિઓને આપોઆપ તાજી કરી લેવાની આ શક્તિ માણસે પાછી મેળવવી હોય તો તે માટે તેણે એક પગથિયું ઉપર ચડવાનું રહે છે. તેણે સહજ વૃત્તિથી ઉપર જવાનું રહે છે, એટલે કે સામાન્ય રીતની મનોમય પ્રવૃત્તિમાંથી ઉપર ચડી તેણે સહજ પ્રજ્ઞામાં જવાનું રહે છે. તારીખ 25 ડિસેમ્બર 1950ના દિને શ્રી માતાજી પોતાનું વાંચન ચાલુ રાખે છે. છતાં શક્તિનું એક એવું મૂળ રહેલું છે કે એકવાર તે તમને જડી આવે તો પછી જીવનમાં બાહ્ય સંજોગો તથા સ્થૂળ પરિસ્થિતિ ભલે ગમે તે રીતના રહે તો પણ એ મૂળ સુકાઈ જતું નથી. આ શક્તિ તે આધ્યાત્મિક રીતની શક્તિ છે એમ આપણે કહી શકીએ છીએ. એ શક્તિ આપણને નીચેની બાજુથી અવચેતનાના ઊંડાણોમાંથી આવી મળતી નથી, પણ ઉપરની બાજુએથી આવી મળે છે. મનુષ્યો અને જગતનું જ્યાં પરમ આદિ મૂળ રહેલું છે, પરાચેતનાના જે સર્વશક્તિમાન અને શાશ્વત તેજ ભંડારો છે તેમાંથી એ શક્તિ મળી આવતી રહે છે. આ શક્તિ આપણી આસપાસ સર્વત્ર આવેલી છે. દરેક વસ્તુની ભીતરમાં તે પ્રવેશ કરતી હોય છે. તેની સાથે તમારે સંપર્કમાં આવવું હોય, તેને જીલવી હોય તો તે માટે તમારે માત્ર આટલું જ કરવાનું રહે છે. સાચા દિલથી અભિપ્સા કરો, તમારી ચેતનાને વિશ્વરૂપ ચેતના સાથે એકરૂપ કરવા માટે તમારી જાતને વિશાળ કરતા રહો. આ લેખોમાં હું યોગની પરિભાષાને સામાન્ય શબ્દોમાં મૂકવાનો પ્રયત્ન કરતી રહું છું, કેમ કે આ બુલેટિનો કહો કે સામાન્ય જીવન ગાળતા હોય એવા લોકોને માટે છે, પણ જો તે લોકો યોગનો અભ્યાસ કરે છે તેમને માટે પણ તે છે. એટલે કે જે લોકોને કેવળ સ્થૂળ ભૌતિક જીવનમાં જ રસ ખાસ રહેતો હોય છે તેઓ પણ સામાન્ય પરિસ્થિતિઓ કરતાં પોતાના સ્થૂળ જીવનમાં વધુ પૂર્ણતા મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે તેવાઓ માટે પણ આ છે. આવી રીતે પૂર્ણતા માટે પ્રયત્ન કરવો એ એક ઘણું અઘરું કામ છે, પણ તે એક રીતનો યોગ છે. આ લોકો પોતાને ભૌતિકવાદી કહેવડાવતા હોય છે અને આપણે યોગની ભાષા વાપરીએ છીએ તો તેઓ ગભરાઈ જતા હોય છે અથવા તો ચીડાઈ પડતા હોય છે. એટલે તેમને જે શબ્દોથી આઘાત લાગે તેમ હોય તેવા શબ્દો ન વાપરતા એ લોકોની ભાષા આપણે વાપરવી જોઈએ. પણ મેં મારા જીવનમાં ઘણા એવા માણસોને જોયા છે કે જેઓ પોતાને ભૌતિકવાદી કહેવડાવવા છતાં જે લોકો પોતે યોગ કરવાનો દાવો કરતા હોય છે તેમના કરતાં તેઓ વધારે કઠોર સાધનાવાળું જીવન ગાળતા હતા. આપણે તો એટલું જ માંગીએ છીએ કે માનવ જાતિની પ્રગતિ થાય. એ પ્રગતિ માટે માનવ જાતિ જરૂરનો પ્રયત્ન કરતી હોય તો પછી તે પોતે યોગ કરે છે એવી વાત કરે કે ન કરે તો પણ તેથી કાંઈ વાંધો આવવાનો નથી. બાળક શ્રી માતાજીને પ્રશ્ન પૂછે છે, ધ્યાન અને એકાગ્રતા વચ્ચે શો ફેર છે? ત્યારે શ્રી માતાજી જણાવે છે, ધ્યાન એ માત્ર મનની પ્રવૃત્તિ છે. એમાં માત્ર આપણું મનોમય સ્વરૂપ જ રસ લેતું હોય છે. તમે ધ્યાન કરતી વખતે એકાગ્રતા કરી શકો છો, પણ એ માત્ર માનસિક એકાગ્રતા હોય છે. એમાં તમને એક નીરવતા મળી શકે છે, પણ એ માત્ર માનસિક રીતની નીરવતા હોય છે. એમાં તમારા સ્વરૂપના બીજા ભાગોને તેઓ તમારા ધ્યાનમાં ભંગ ન પાડે તે માટે સ્થિર અને નિષ્ક્રિય કરી દેવામાં આવતા હોય છે. તમે તમારા દિવસના 20 કલાક ધ્યાનમાં ગાળી શકો છો અને છતાં બાકીના 4 કલાક તમે તદ્દન સામાન્ય માણસ બની જ રહી શકશો, કેમ કે આ પ્રકારના ધ્યાનમાં માત્ર તમારું મન જ રોકાયેલું રહે છે. તમારા સ્વરૂપના બાકીના ભાગ પ્રાણ અને શરીર દખલગીરી ન કરે તે માટે તમે તેમને દબાણ હેઠળ રાખી મૂકો છો. આવા ધ્યાનમાં તમારા સ્વરૂપના બીજા ભાગો માટે સીધે સીધું કાંઈ જ કરવામાં આવતું નથી હોતું. બેશક આ રીતના કાર્યની પણ પરોક્ષ રીતની અસર તો થઈ જ શકે છે, પણ મેં મારા જીવનમાં એવા લોકો જોયા છે કે જેમનામાં ધ્યાન કરવાની શક્તિ અસાધારણ પ્રકારની હતી, પણ ધ્યાન સિવાયની બાબતોમાં તેઓ તદ્દન સાધારણ માણસો હતા, ખરાબ માણસો પણ હતા. તેમના ધ્યાનમાં ભંગ થાય તો તે તરત ગુસ્સે થઈ જતા હતા. એ લોકો માત્ર પોતાના મન ઉપર જ કાબુ મેળવવાનું શીખ્યા હતા, સ્વરૂપના બાકીના ભાગો ઉપર નહીં. એકાગ્રતા એ વધારે સક્રિય અવસ્થા છે. તમે માનસિક રીતે એકાગ્રતા કરી શકો છો, પ્રાણની રીતે એકાગ્રતા કરી શકો છો, ચૈત્ય પુરુષની રીતે, સ્થૂળની રીતે પણ એકાગ્રતા કરી શકો છો, તેમજ સમગ્ર રીતની એકાગ્રતા પણ કરી શકો છો. એકાગ્રતા કરવી, પોતાની જાતને કોઈ એક બિંદુ ઉપર એકાગ્ર કરવાની શક્તિ હોવી, એ વસ્તુ ધ્યાન કરવા કરતાં વધારે મુશ્કેલ છે. તમે તમારા સ્વરૂપનો કે ચેતનાનો એક ભાગ લઈ તેને એકાગ્ર કરી શકો છો. તમે તમારી આખીય ચેતનાને એકાગ્રતામાં મૂકી શકો છો અથવા તો તેના અંશોને એકાગ્ર કરી શકો છો. એટલે કે તમારી એકાગ્રતા આંશિક હોઈ શકે છે, તેમજ સંપૂર્ણ અથવા તો સમગ્ર રીતની પણ હોઈ શકે છે, અને એ દરેક પ્રસંગે પરિણામ જુદું આવે છે. તમારામાં જો એકાગ્ર કરતા કરવાની શક્તિ હશે તો તમારું ધ્યાન વધુ રસમય બનશે, વધુ સહેલું બનશે. પણ તમે એકાગ્રતા કર્યા વિના ધ્યાન કરી શકો છો. ઘણા લોકોને ધ્યાનમાં એક પછી એક વિચારો કરે જ જતા હોય છે, એ ધ્યાન હોય છે, એકાગ્રતા નહીં. બાળક શ્રી માતાજીને પ્રશ્ન પૂછે છે, આપણે એકાગ્રતા કરતા કરતા શું એમ અનુભવી શકીએ ખરા કે હવે આ ક્ષણે આપણી એકાગ્રતા સંપૂર્ણ બની ગઈ છે, અથવા તો આવી એકાગ્રતામાંથી આગળ વધીને હવે અમુક ક્ષણે વિશ્વરૂપ શક્તિ પ્રત્યે ખુલ્લા બની રહ્યા છીએ? આ પ્રશ્નના ઉત્તરમાં શ્રી માતાજી ઉત્તર આપે છે, હા, તમે જ્યારે કોઈ વસ્તુ ઉપર એકાગ્રતા કરવા માંડો છો અથવા તો માત્ર તમારી જાતને બને તેટલી સંકેલવાની ક્રિયા કરતા રહો છો અને એ એકાગ્રતામાં તમે જ્યારે એક રીતની સંપૂર્ણ સ્થિતિમાં પહોંચી જાઓ છો ત્યારે તમે જો એ સંપૂર્ણતાને પૂરતા લાંબા સમય માટે ટકાવી રાખી શકો છો તો પછી તમારામાં એક બારણું ખુલવા લાગે છે અને તમે તમારી સામાન્ય ચેતનાની મર્યાદાથી પર ચાલ્યા જાઓ છો. તમે એક વધુ ગહન અને વધુ ઊંચી ચેતનામાં પહોંચો છો, અથવા તો તમે તમારી અંદર ચાલ્યા જાઓ છો. એ પછી તમે કોઈક રીતનો ઝંખવી નાખે તેવો ઝળહળતો પ્રકાશ અનુભવી શકો છો. તમને એક આંતરિક રીતનો ચમત્કાર થતો અનુભવાય છે, એક આનંદ, એક પૂર્ણ જ્ઞાન, એક પૂર્ણ નિરવતા અનુભવવાની મળે છે. બેશક આમાં ઘણી ઘણી વસ્તુઓ બની શકે છે, પણ આ બધી ઘટનાઓ હંમેશા એક જ રીતની હોય છે. તમે તમારી એકાગ્રતાને સંપૂર્ણતાની ઊંચામાં ઊંચી ટોચે પૂરતા સમય લગી ટકાવી રાખો એટલી શક્તિ તમારામાં છે કે નહીં તેના ઉપરથી આવી અનુભૂતિ થવાનો બધો આધાર રહેલો છે. બાળક શ્રી માતાજીને પ્રશ્ન પૂછે છે કે આ અનુભૂતિ મેળવવા માટે આપણે શું હરેક વખતે એકાગ્રતા કરવાની જરૂર રહે છે? શ્રી માતાજી તેનો ઉત્તર આપે છે, હા, શરૂઆતમાં એમ કરવું પડે છે, કેમ કે હજી તમે જે મેળવ્યું હોય છે તેને સાચવી રાખવાની શક્તિ તમારામાં આવી હોતી નથી. તમારી એકાગ્રતાને તમે એની ઊંચામાં ઊંચી ટોચે ટકાવી રાખી શકતા નથી. તમે નીચે સરકી જતા હો છો અને તમને જે અનુભૂતિ થઈ હોય છે તેની સ્મૃતિ પણ તમને રહેતી નથી હોતી. પણ તમે જો એક રસ્તે એકવાર જાઓ તો પછી બીજી વાર એ રસ્તે જવું વધારે સહેલું બને છે અને ત્રીજી વાર વળી વધારે સહેલું. એટલે તમે પહેલી વાર એકાગ્રતા કરી હોય તેના કરતાં બીજી વારની એકાગ્રતા વધુ સહેલી બને છે. એટલે તમારે તમારી એકાગ્રતામાં બરાબર લાગી રહેવું જોઈએ અને એમ કરતાં કરતાં તમે એવી સ્થિતિમાં પહોંચશો કે પછી તમારો આંતરિક સંપર્ક કદી બંધ થશે નહીં. એ બન્યા પછી તમારે આ આંતરિક અને ઉર્ધ્વ ચેતનામાં રહેતા થઈ જવું જોઈએ અને ત્યાંથી તમે હર કોઈ વસ્તુ કરી શકશો. તમને દેખાવા લાગે છે કે આ તો તમારું શરીર છે અને જળ તત્વ છે અને શું કરવું અને કેવી રીતે કરવું એવું જ્ઞાન તમને મળી રહે છે. એકાગ્રતાનું પહેલું લક્ષ્ય તે આ છે, પણ એ છેવટનું લક્ષ્ય તો નથી જ. આવી એકાગ્રતા સિદ્ધ કરવા માટે ખૂબ મહેનત કરવાની જરૂર રહે છે. તમને તરત જ કંઈ પરિણામ મળી આવે કે પછી ઝડપથી પણ કંઈ પરિણામ આવે એવું તો ભાગ્યે જ શક્ય હોય છે. પણ એકવાર જો તમારામાંનું બારણું ખુલ્યું હોય તો તમે ખાતરી રાખી શકો છો કે તમને જો ખંતપૂર્વક એમાં લાગી રહેવાનું આવડતું હશે તો ફરીથી પણ એ ખુલશે. ત્યાં સુધી જ્યાં સુધી તમારામાં આ બારણું ખુલ્યું હોતું નથી ત્યાં સુધી તમને તમારી શક્તિ વિશે શંકા રહી શકે છે. પણ એકવાર એ ખુલી જાય તે પછી તમે જો અભિપ્સા અને સંકલ્પ ચાલુ રાખશો તો એમાં પછી શંકા રહી શકવાની નથી. આ અનુભૂતિ પણ ઠીક ઠીક કિંમતી છે. બાળક પૂછે છે, સ્વપ્નોની જનેતા એનો અર્થ શું છે? શ્રી માતાજી સમજાવે છે, શ્રી અરવિંદ જ્યારે સ્થિર અને શાંત ચેતનાની વાત કરે છે ત્યારે તેઓ ઘણીવાર ઘણા સૂચક એવા કાવ્યમય શબ્દોનો ઉપયોગ કરે છે. શ્રી અરવિંદે સ્વપ્નોની જનેતા એ શબ્દ પોતે જાણે કે એક નીચેની ભૂમિકા પર રહીને જોતા હોય એવી રીતે વાપર્યો છે. એવી નીચેની ભૂમિકા પર રહેલો માણસ જાણે કે કોઈ રહસ્યમય વસ્તુને કોઈ અત્યંત અદ્ભુત, અપ્રાપ્ય અને લગભગ અગમ્ય વસ્તુને નિહાળી રહ્યો હોય એ રીતે રજૂ થઈ જાય કરાય છે. પરંતુ તમે જો બીજા દ્રષ્ટિબિંદુથી જુઓ તો તમે કહી શકો કે આ તો પહેલી સર્જનહાર ચેતના છે, વિશ્વનું આદિ મૂળ છે, વિશ્વરૂપ પણ ભગવતી છે, સર્જક શક્તિ છે, વગેરે વગેરે. બાળક પ્રશ્ન પૂછે છે, અમે જ્યારે ખરાબ રીતે રમતા હોઈએ છીએ ત્યારે અમને એમ લાગે છે કે અમારામાં કશી જ શક્તિ નથી, પણ અમે જો સારી રીતે રમીએ છીએ, ખૂબ ઉત્સાહપૂર્વક રમીએ છીએ, તો અમને લાગે છે કે શક્તિ આવી રહી છે. આમ શા માટે હશે? શ્રી માતાજી સમજાવે છે, આ સંપૂર્ણ સાચી વસ્તુ છે. તમારે પૃથ્વી પરની શક્તિ સાથે સંપર્કમાં આવવું હોય તો તમારે તમારી પોતાની અંદર કોઈ રીતની સંવાદિતા સ્થાપવાની રહે છે. તમને જો રમત સારી રીતે રમતા આવડતી હશે, એમાંની ચાલો કઈ રીતે ચાલવી તે જો તમને આવડતું હશે અને તમે જો એમાં ઉત્સાહપૂર્વક રસ લેશો, તમારામાં જો જીતવા માટેની ઈચ્છા હશે, એક રીતની મહત્વાકાંક્ષા, કદાચ થોડીક બાલિશ ગણાય તેવી હશે, તો તમે જેમ જેમ સફળ થતા જશો તેમ તેમ તમને એક રીતનો આંતરિક આનંદ મળશે. એ કદાચ બહુ ઊંડો આનંદ નહીં હોય, પણ એ આનંદ શક્તિના વિનિમય માટે જરૂરની એવી સંવાદિતા ઊભી કરી શકશે. આથી ઉલટું, જે લોકોને હારનો સ્વીકાર કરતા આવડતું નથી, જે લોકો વસ્તુઓ પોતાના ધાર્યા મુજબ ન થતાં ગુસ્સે થઈ જતા હોય છે, મિજાજ ગુમાવી દેતા હોય છે, તેઓ પોતાની શક્તિ વધુ ને વધુ ગુમાવતા રહે છે. વળી જો તમે વિષાદમાં સરી જાઓ છો તો એથી પણ તમે જ્યાં જ્યાંથી શક્તિ આવતી હોય છે, ઉપરથી નીચેથી હરેક દિશાએથી, તે બધી બાજુઓના મૂળને કાપી નાખતા હો છો. તમસમાં ઢળી પડવાનો આ સારામાં સારો રસ્તો છે. એટલે વિષાદમાં સરી ના પડાય તે માટે તમારે સાફ સાફ ના પાડી દેવી જોઈએ. વિષાદ એ હંમેશા એક ઉગ્ર અહંકારની નિશાની હોય છે. તમને જ્યારે લાગે કે વિષાદ તમારા ઉપર ચડી આવ્યો છે ત્યારે તમારી જાતને કહેજો, હું અહંકારની બીમારીની અવસ્થામાં છું, એમાંથી મારે સાજા થઈ જ જવું જોઈએ.